માટે આ પ્રમાણ જ્ઞાન કહ્યું, પણ બે ને જોવા માટે, દ્રવ્ય ને પર્યાય, એટલું જ જોવાનું પ્રમાણ જ્ઞાન. પણ પરને જોવાની વાત ન કરી, કેમ કે એનો અહીં પ્રશ્ન જ નથી, એ વિષય જ અહીં ચાલતો નથી. અહીંયા અસદભૂત વ્યવહારની વાત જ નથી, અંદરમાં જ અંદરની વાત છે. તારા જ્ઞાનને તું નાયક સ્વરૂપમાં જાણવામાં ઉપયોગ જમાવી દે. જો બે ઘડી જામી જતો હોય તો પરિણામને જોવા તરફ જામા, પણ કદાચિત તારી શક્તિ હીણ છે વર્તમાન કાળમાં, અને શુક્લ ધ્યાન આવે એવું નથી. તો તારો ઉપયોગ જે આત્મામાં જાણશે, જાણવામાં પાછો ફટ અનાદિકાળની ઓલી ભેદવાસિત બુદ્ધિ છે પર તરફ જવાની, ટેવાયેલો છે ને, ટેવ છે. એટલે કદાચ તું બહાર નીકળતો તારા પરિણામને જોવામાં રોકાજે, એનાથી તું આગળ જઈશ, સમજી ગયા. અને પછી પરિણામને જાણીને વારંવાર તું દ્રવ્યને જાણતા જાણતા એક કાળ એવો આવશે કે બે આંખ ઉઘડી જશે, તો દ્રવ્યને પર્યાય બે ને જાણજે. કા દ્રવ્યને જાણ, પર્યાયને જાણ, કા દ્રવ્ય પર્યાય બે ને જાણ, બસ લિમિટ આવી ગઈ જ્ઞાનની, જાણવાની મર્યાદા. આ જયારે કેવળ જ્ઞાન થાય છે ને ત્યારે આ સ્થિતિ હોય છે. કેવળ જ્ઞાન પૂર્વે સાધુની આ સ્થિતિ હોય છે. બસ બીજે ક્યાંય આગું પાછું એનો ઉપયોગ જાતો જ નથી, એટલી બધી લીનતા વધતી જાય છે. પ્રેક્ટિસ વધી જાય, સ્થિરતાની પ્રેક્ટિસ વધી, સ્થિરતાની પ્રેક્ટિસ વધે છે પછી ઉપયોગ બહાર જતો નથી. પણ સ્થિરતાની પ્રેક્ટિસ એટલી બધી વધે છે કે પછી ભેદને જાણવા ઉપયોગ રોકાતો નથી, પણ અભેદને જાણો રોકાઈ જાય. જો બે ઘડી રોકાઈ ગયો કેવળ જ્ઞાન.
જ્યાં સુધી બાર પર દ્રવ્યને જાણવા માટે રોકાય ત્યાં સુધી તારા વર્તુળમાં નહીં આવે, ત્યાં તને આત્માના દર્શન જ નહીં.
ક્યાંથી દર્શન?
આધુરીઓ પણ દર્શન
ન થાય, સમ્યક દર્શન ન થાય. અને પાછું એને એ શ્રદ્ધામાં આવી જાય છે, એને શ્રદ્ધામાં આવી ગયું છે ને, એ ભૂલ છે. શ્રદ્ધાની દોષ છે, એ સાધારણ દોષ નથી, એ છે ને એ ઘરનો ચોર છે, ખબર નથી પડતી. જાણવાના બાના નીચે મિથ્યા દર્શન થઈ જાય છે, જાણવાના બાના નીચે કે ભાઈ હું આ
એટલો સૂક્ષ્મ વિષય
નથી પકડાતો, એની યોગ્યતા નથી કે ભાઈ આ રાજેશ છે એ મારો દીકરો નથી, માટે મારે મોહ તો ન કરવો જોઈએ. એ તો બરાબર છે, પણ હવે આ એક પદાર્થ છે જગતનો, છ દ્રવ્યમાં એ પણ જીવ દ્રવ્ય છે, તો એને હું જાણું. જાણવામાં શું દોષ? હવે જાણવામાં મોટો દોષ થઈ ગયો, કેમ કે તમને એમ લાગ્યું કે આ રાજેશ ને જાણું, રાજેશ જણાય છે, પણ જણાય છે જ્ઞાન અને ભાષે છે રાજેશ જણાય છે, એ ભ્રાંતિ છે. આ ભ્રાંતિ છૂટવી બહુ મુશ્કેલ, ઘણી મુશ્કેલ છે. અનાદિની ભ્રાંતિ છે, અને ભ્રાંતિ શબ્દ લખ્યો છે પાછો શાસ્ત્રકારે, ભ્રાંતિ શબ્દ લખ્યો છે. 271 નંબરનો કળશ છે, કળશ ટીકા રાજમલજીની છે. એ કળશ ટીકામાં એમ લખ્યું છે, જો જૈનમાં આવી ગયો, છ દ્રવ્ય નવ તત્વને માને છે, શ્રદ્ધામાં લીધું છે, એવા જીવને પણ ક્યાં એને અનુભવમાં બાધક તત્વ આવી જાય છે, ભ્રાંતિ. એ લખે છે કે હું જ્ઞાયક અને છ દ્રવ્ય મારું જ્ઞેય. હવે છ દ્રવ્ય તો સર્વજ્ઞ ભગવાનના મત સિવાય બીજા મતમાં તો છે નહીં, એટલે જૈન તો છે જ. જૈન થયો છતાં સમ્યક દર્શન થતું નથી, અને છ દ્રવ્ય મારા એમ કહેતો નથી. હું એક નાયક અને છ દ્રવ્ય મારા જ્ઞાનનું જ્ઞેય કહે છે કે એવી ભ્રાંતિ તો અનાદિકાળથી ચાલુ આવી રહી. છ દ્રવ્ય તારું જ્ઞેય જ નથી, તારો આત્મા જ જ્ઞાતા અને તારો આત્મા જ જ્ઞેય. તું એને એ તારું એ જ્ઞેય ક્યાં છે? જ્ઞાનથી જ્ઞેય જુદું હોય એ જ્ઞેય જ નથી. જ્ઞાનથી જે પદાર્થ જુદો હોય એ પરમાર્થે એનું જ્ઞેય ન હોય, એ જ્ઞાન પોતે જ્ઞાન પણ છે અને જ્ઞાન પોતે જ્ઞેય પણ છે, બેનો સ્વભાવ એક આત્મામાં છે. માટે તું આત્માને જાણ. હું જ જ્ઞાતા, હું જ્ઞાન અને હું જ્ઞેય. ન્યાય આવ્યો, વાંચી તો નીકળી ગયો. જુઓ અહીં આવ્યો, આટલો ત્રણ ભેદ દેખાશે ત્યાં સુધી અનુભવ નહીં થાય. પોતાનામાં ત્રણ ભેદ દેખાય ત્યાં સુધી અનુભવ ન થાય તો આ જ્ઞેય જણાય. એ તો આંગણામાં નથી. આ જે ભૂલ છે ને એ ભણેલાની ભૂલ છે. કર્તા બુદ્ધિ તો મેઇન છે જ, પણ કદાચિત જો નાયકના ભાવમાં એ આવે વિચારમાં તો કર્તા બુદ્ધિ તો છૂટવાનો અવકાશ છે. જો કે એ છે કઠણ, અસાધારણ છે, એ કઈ સાધારણ નથી. પણ માની લો ઘડી ભર એની બુદ્ધિમાં આવી ગયું કે દ્રવ્ય સત, ગુણ સત ને પર્યાય સત, અહેતુક બધા જગતના પદાર્થ થવા યોગ થાય છે. હે, હવે તો કર્તા બુદ્ધિ છોડી, પણ કરવું નહીં, પણ જાણવું તો ખરું ને. પરિણામને કરવું નહીં, પરિણામને જાણવું તો ખરો કે નહીં? સ્વભાવ છે, જાણવું સ્વભાવ છે. જાણવાનું કેમ બંધ થાય? એટલે એને શું કર્યું કે જ્ઞાયક શુદ્ધ આત્મા એના જ્ઞાનમાં જ્ઞેય થવો જોઈએ, એને બદલે પર્યાયને જ્ઞેય બનાવ્યું. એ પર્યાયને ભગવાન પરદ્રવ્ય કહે છે. નિયમસારમાં ચારે ભાવો પરદ્રવ્ય પરભાવને હે છે એમ કહ્યું. નિયમસારની 39 નંબરની ગાથામાં સાતે તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને કારણે ખરેખર ઉપાદેય નથી એટલે હે છે. સાત તત્વોનો સમૂહ, સાત તત્વો કહો કે નવ પદાર્થ એક જ, તો એ પરદ્રવ્ય છે. હવે પોતાના પરિણામને જાણવાનો કાણો એ પરદ્રવ્ય જાણવાનો કાણો છે. સ્વદ્રવ્ય છૂટી ગયું. માટે આ જે ગાથા છે અદ્વિતીય ચક્ષુ, એનું નામ જ અદ્વિતીય છે, અજોડ આંખ. કોઈ દી તે ઉઘાડી જ નથી, કાયમ બંધ જ રાખી છે. હવે કે છે શ્રી ગુરુ મળ્યા, હવે આંખ ઉઘાડ કે. પણ સાહેબ કેવી રીતે ઉઘાડવી, ઉઘાડવી કેવી રીતે? મારે ઉઘાડવી છે. ચાલો તો કે ઠીક, તારે ઉઘાડવી છે આંખ આત્માને જોવાની દરમિયાન જાણી તો ખા. તો કે અત્યારે તું તારું જ્ઞાન તો જાણવાનું કામ તો કરે છે કે નહીં? હા. શું જણાય છે? કે મારામાં રાગ થાય છે, ક્રોધ થાય છે, માન થાય છે, દુઃખ થાય છે, કષાય થાય છે, એ મને જણાય છે. એને જાણવાનું બંધ કરી દે. મને તો તું જાણતો જ નથી, કેમ કે હું તો તારાથી ભિન્ન છું. પણ તારામાં જે પરિણામ થાય એને જાણવાનું બંધ કરી દે. તો કે સાહેબ પણ એને જાણવાનું બંધ કરી દઉં તો હું આંધળો નહીં થઈ જાઉં ને? મારું જ્ઞાન તો વ્યૂ નહીં જાય ને? કે ના, તું દેખતો થઈ જાય, અત્યારે તો આંધળો છો. અને જ્યાં એ જાણવાનું બંધ કર્યું, નિષેધ આવે અંદર કે રાગને જાણવું એ પણ અજ્ઞાન છે, રાગને જાણવું એ મારો ધર્મ નથી. હું તો જાણનારને જાણું, ભગવાન આત્માને જાણું, એ મારો સ્વભાવ છે જ્ઞાનનો. ત્યારે એને એવું બળ આવે તો એ અંદરમાં અનુભવ લઈ જાય. એટલે આ જે વિષય છે અસાધારણ વિષય, આ છે ને એ પંડિતો માટે છે. પંડિતો માટે એટલે શું કે પંડિતો આમાં અટક્યા. સ્વપર પ્રકાશક છે ને, પરને જાણવું તો દોષ નહીં ને, પરને જાણતા બંધે થતો નથી, ક્ષોભ સંજ્ઞાનનો ઉઘાડ છે, સ્વભાવનો અંશ છે, એ બંધનું કારણ નથી. ક્યાંય ને ક્યાંય તર્ક વિતર્ક કરીને એને શું કરવું છે કે પરને જાણવાનો પોતાનો જે અભિપ્રાય છે કાયમ રાખવો છે. પર ગ્રે ઉપર લક્ષ છે, લક્ષ જ ખોટું થઈ ગયું. હવે નહી, આ તમને કહું, 11 અંગ ભણી જાય ને, 11 અંગ અસાધારણ વાત છે. આ વાત સાધારણ નથી. જણાય જ
દ્રષ્ટિ આત્મા ઉપર,
આત્મા ઉપર રાખે, આત્મા ઉપર જો રાખે તો ક્ષણવાર તો એને એમ કરવું પડશે કે પર જણાતું જ નથી. પછી પોતાના જાણીને પર જણાય તો વ્યવહાર કહેવાય. અરીસાને અરીસાની સામે જોવે, આપણે પૂછીએ કે તમને શું જણાય છે, તો કે મોટર જણાય. પાછળ મોટર તો આવતી હોય અહીંયા, દેશીભાઈ મોટર તો આવતી જ હોય. ભૂલાઈ જાય જ ને. તો એમ એમ સર્વજ્ઞ ભગવાન એમ કે છે કે સમયે સમયે સર્વ પ્રાણી માત્રને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા એના જ્ઞાનમાં જણાઈ જ રહ્યો છે. પણ એ વાત એને એના ઉપર ગહેરાઈથી વિચાર ચિંતન કરતો નથી કે આ શું લખ્યું. અજ્ઞાનીને પણ આત્મા જણાય ભાઈ, અજ્ઞાનીના જ્ઞાનમાં પણ આત્મા જણાય છે કે કેમ કે જ્ઞાનની સ્વચ્છતા છે. હવે જગતના જીવો એમ કે છે કે જ્ઞાનની સ્વચ્છતા છે એટલે પર જણાય, રાગ જણાય, એ કેમ બંધ કરવું. પણ જ્ઞાનની સ્વચ્છતા છે એ તો તું કબૂલ કરી દેજો કે હા, તો એ સ્વચ્છતામાં જ્ઞાય કેમ ન જણાય. જે પરજ્ઞેય છે, જે તન્મય નથી, બિન છે, એ જણાય. એમ તો તું કહેત ને કે જ્ઞાનની પર્યાય સ્વચ્છ છે. જાય સમજાય છે કે જ્ઞાનની પર્યાય સ્વચ્છ છે તો આ પદાર્થ મને જણાય, એ કેમ ના મારાથી પાડી શકાય. કેમ કે અહીં સ્વચ્છ સ્વભાવ છે અને આનામાં જ્ઞેયત્વ છે અને અહીંયા જ્ઞાન છે, તો એ તો જણાય જણાઈને જણાય. તો આપણે કહીએ કે એ જ્ઞાનથી એ પુસ્તક ભિન્ન છે કે અભિન્ન, તો કે ભિન્ન. ઠીક, ભિન્ન દ્રવ્ય જણાય છે એ તો બરાબર, તો કે બરાબર જણાય છે, ના ન પાડી શકાય. ભિન્ન દ્રવ્ય તને જણાય તારે જ્ઞાનની પર્યાયમાં, અને જે જ્ઞાનની પર્યાયમાં આત્મા ભિન્ન છે એ તને જણાતો નથી.
પોતાની વસ્તુ પોતાને દેખાતી નથી.
કઠણ પડે છે. પણ
જો જે પ્રમાણે વસ્તુ છે એ પ્રમાણે એનો અંદરથી વિચાર નથી કરતો.
પણ જો એનો એક રસ્તો છે,
રસ્તો છે
એનો રસ્તો એવો છે કે એની જ્ઞાનની પર્યાય નો સ્વચ્છ સ્વભાવ છે તો બરાબર છે, એમાં કોઈ ફેર નથી, યથાર્થ છે. એમાં જ્ઞાયક પણ જણાય અને રાગાદી દેહાદી પર પણ જણાય એ સ્વચ્છતામાં. હવે એનું લક્ષ્ય અનાદિકાળથી પર ઉપર છે. આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે. હવે એને આત્મા જાણવાનું મન થયું, ભાવ જાય ગયો કે મારે તો હવે આત્માના દર્શન કરવા, અને બેસે છે પોતે અને ઉપયોગની અંદરમાં લઈ જવાની કોશિશ કરે, લગાવવાની. ઉપયોગ અંદર લાગતો નથી, સમજી ગયા, અંતર્મુખ થતો નથી. તો એવા જીવે શું કરવું કે જે પોતાની સ્વચ્છતામાં પર જણાય છે ને એનો નિષેધ કરવો કે પર જણાતું જ નથી, જાણનાર જણાય છે. હવે નિષેધ કરવાનું પણ પ્રયોજન છે, પ્રયોજન છે, પ્રયોજન વિના નથી આ.
કારણ શું કે આ જે દેખતી વસ્તુ છે અને ઓલી અદ્વિતીય છે તો એ ભેદ પાડી શકે છે,
અને અને જ્યાં સુધી એનો નિષેધ નહીં કરે, નિષેધ નહીં કરે ત્યાં સુધી નિશ્ચય નહીં પ્રગટ નહીં થાય. નિશ્ચય નહીં જોર જ નહીં આવે. કેમ કે શ્રદ્ધામાં આ જણાય છે એ શ્રદ્ધામાં પડ્યું છે અને કરે છે પ્રયોગ, તો આત્મા ક્યાંથી જણાય? શ્રદ્ધા ખોટી છે. હવે એને પર જણાતું જ નથી ને, પર જણાતું નથી જ્યાં એવો નિષેધ કરે ત્યાં શું થાય છે કે જે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા પર જણાતું હતું એમાં ઇન્દ્રિય જ્ઞાનનો વેપાર હતો, હવે પર જણાતું નથી તો શું થયું કે જ્ઞેયને જાણનારું જે ઇન્દ્રિય જ્ઞાન હતું એ બંધ થઈ ગયું, એટલે ઇન્દ્રિય જ્ઞાન પણ જીતાઈ ગઈ ને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈને આત્મા દર્શન થયું.
બરાબર વિષય એવો છે.
હવે નિષેધ વખતે
શું કહ્યું તમે? આ છે ને એ પ્રયોગનો વિષય છે. આ પ્રયોગ હાલતા ચાલતા થઈ શકે છે. ટ્યુબ રેલવેમાં જતા હો થઈ શકે છે, બસમાં બેઠા હો થઈ શકે છે, અહીંયા બેઠા હો થઈ શકે. એમાં આચાર્ય ભગવાન એમ કહે છે કે નિશ્ચય નહીં વળે જ્યારે આત્મા વ્યવહાર નહીંનો નિષેધ કરે છે ત્યારે એને શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે. પણ વ્યવહાર નહીંનો નિષેધ કરવાની તાકાત કોઈ વિરલા વીર્યવંતમાં જ હોય છે. સર્વજ્ઞ ભગવાને કહેલો વ્યવહાર એનો નિષેધ કરવાનો વ્યવહાર કેને કહ્યો છે? સર્વજ્ઞ ભગવાને કહ્યો છે. પણ સર્વજ્ઞ ભગવાને એમ હારે કહ્યું છે કે મારો કહેલો વ્યવહાર પણ નિષેધ કરવા લાયક છે. નિશ્ચય નહીં વળે તું નિષેધ કરજે. કેમ કે એ વ્યવહાર નહીં છે ને બીજાના ભાવને બીજાનો કહે છે. વ્યવહાર નહીં બીજાના ભાવને બીજાનો કહે છે એટલે તું નિષેધ કરજે. ત્યારે એ હવે પેલા વ્યવહારનો તો એને નિષેધ કરી ચૂક્યો કે રાગનો કરનારો તો હું છું જ નહીં. કેમ કે રાગ વિજાતિ ભાવ છે, કષાય ભાવ છે. ચૈતન્ય આત્મા કરતા અને જડ એવો રાગ એનું કર્મ એમ તો કોઈ દી બની શકે નહીં. માટે મારી જાતના પરિણામ નથી, માટે હું એનો કરતા તો નથી. એમ જાણીને એના ઉપરથી એ જે વ્યવહાર છે અશુદ્ધ નિશ્ચયની કરતા પણ અર્થાત વ્યવહાર કરતા પણ એનો તો નિષેધ કરે છે. અથવા પુણ્યથી ધર્મ થાય એમ જે માનતો તો એ ગુરુ મળ્યા કે નહીં પુણ્યથી ત્રણ કાળમાં ધર્મ ન થાય એ નિષેધ કર્યો. જો પુણ્યથી ધર્મ થાય એવી મિથ્યા માન્યતાનો નિષેધ થયો. પુણ્ય જતું નથી પણ પુણ્યથી ધર્મ માનતો તો એનો નિષેધ થયો. ખોટી વાત છે, વિપરીત માન્યતા ગઈ. પછી એ જો લેસન પાકું થઈ ગયું હોય અકર્તાનું તો પછી આ એક મોટું અટકવાનું ઠેકાણું છે. એ જો એમાં વીર્ય કામ કરે કે પર જણાતું જ નથી ને, પરને હું જાણતો જ નથી ને, તો શું થશે કે જ્ઞાન જાણ્યા વગર તો રહેશે નહીં. જ્ઞાનનો સ્વભાવ જાણવાનો છે. જાણવાની ક્રિયા કોઈ કાળે બંધ નહીં થાય. ત્યારે કહે છે કે આ મને ભીત જણાતી નથી, મને જાણનાર જણાય છે. તો શું થયું કે જ્ઞાન ત્યાંથી રિબાઉન્ડ થઈ ગયું. ભીત જણાય છે ત્યાં સુધી રિબાઉન્ડ નહોતું થતું. ઉપયોગ અંતરમાં નહોતો આવતો, વિમુખ રહેતો હતો. આત્માની વિમુખ અને પરજ્ઞેયની સન્મુખ, રાઈટ? કે આ ભીત જણાય છે તો ભીતની સન્મુખ ઉપયોગ ગયો ને, તો આત્માથી વિમુખ થઈ ગયો કે નહીં? હે, બરાબર છે. હવે એને અનુભવ કાળ આવે છે જયારે, ત્યારે એને કળા હાથમાં આવી જાય છે કે ખરેખર તો મારું જ્ઞાન જણાય છે, આત્મા જણાય છે, ભીત જણાતી નથી. તો શું થયું કે ઉપયોગ ત્યાંથી રિબાઉન્ડ થઈ ગયો. રિબાઉન્ડ થઈ અને ઉપયોગને વિષય તો રહેશે જ. હવે પરજ્ઞેયનો નિષેધ કર્યો જાણવાનો, તો એ ઉપયોગ આત્માને જાણશે, જાણશે ને જાણશે. કેમ કે ઉપયોગ એને વિષય વિના નહીં રહે, જ્ઞાયક જ વિષય બની જશે. ક્યાં રહ્યું? ઘરમાં રહ્યું. રિબાઉન્ડ થાય, હવે છોકરો દડો મારે છે, હવે એને ખબર છે કે હું દડો મારું છું, અહીંયા ચોટી નહીં જાય, એટલે હાથ રાખે જ. હાથ શું કામ રાખે છે ખબર છે? પાછો આવશે જ, આવશે જ, એ આવશે જ, અને એ દડો પાછો મારા હાથમાં આવશે. સમજાણું કઈ? આ દ્રષ્ટાંત એમ જયારે પ્રયોગ કરે છે કે આ પર્ગ નહીં જણાતો જ નથી ને એને જાણતો નથી, જાણનાર જણાય છે, ત્યારે એ ઉપયોગ રિબાઉન્ડ થઈ અને આત્માને પકડી લેશે.
હવે આમાં
આ કાશ્મીરમાં ચર્ચા અમે થઈ હતી. અમે ગયા હતા ફરવા, શાંતિભાઈ નું કુટુંબ, એનો એક દીકરો પંકજ છે. હવે આ તો લંડન એને આવવાનું ઓછું બને, છતાંય હવે જે આપણે યોજના કરીએ છીએ તો એ કોઈ કોઈ વખતે લંડન આવશે છે ને, તો અહીંયા જો આ ગોઠવણ બધી મંડળની થઈ જશે ને તો એ હું એને એડ્રેસ આપીશ અને અહીં આવશે. તમે એ આવશે અને એને જેટલો ટાઈમ હશે ને એની પ્રવૃત્તિમાંથી કામ પૂરું થઈ જશે તો એ તમારે ત્યાં આવશે. પણ રાતના 12 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી પણ તમને સમજાવશે, એવી એનામાં સમજાવવાની શક્તિ છે પંકજ. એટલે મારું કહેવાનું આશય એ છે કે પંકજની હારે ચર્ચા અમારે થઈ હતી હિમાલયની અંદર. ત્યારે વાત કરતા કરતા એ તો સવારના 6 વાગે ત્યાં હું તો ઉઠું એટલે તરત જ આવે, ચા પાણી પીધાવીને, સમજાયા? હિમાલય ફરવાનું તો નામ માત્ર હતું, બાકી તત્વ ચર્ચા હતી. વેપારીઓ બહુ વેપારમાં ગોઠવાયેલા હોય ને એટલે બહાર નીકળી જાય, પછી ત્યાં ટેલિફોન ન હોય કઈ વેપારી ના હાવ નિવૃત્તિ મળી જાય, થાકેલા હોય ને વેપારમાંથી નિવૃત્તિ લઈને બહાર જાય. તો વાત ચર્ચા થતા થતા મેં કહું, પંકજ આ પર પદાર્થ જણાતો જ નથી, જાણનાર જણાય છે હો. એક વખત પર જાણવાનો નિષેધ, જે પરને જાણવું અસદભૂત વ્યવહાર, આપણે ખડીના દ્રષ્ટાંતે, તમે હતા ને ખડીના દ્રષ્ટાંતમાં, તો મેં કહ્યું નિષેધ કરશે ત્યારે ઉપયોગ અંદરમાં આવશે. મને કે ભાઈ સાચી છો, એ તો જ્ઞાન રિબાઉન્ડ થઈ જશે. એ શબ્દ રિબાઉન્ડ એ બોલો ઇંગ્લિશ, સમજી ગયા? બરાબર છે, એ તારો શબ્દ છે રિબાઉન્ડ નો, એ બરાબર છે. એટલે કે પરસન્મુખ ઉપયોગ હતો, એ પરને હું જ્ઞાનને ઓર્ડર આપ્યો શ્રદ્ધાએ, શ્રદ્ધાનું બોલાય હું કે હું પરને જાણતો જ નથી, ત્યારે એ ઉપયોગ આત્મસન્મુખ થયા વગર છે. નિશ્ચય પૂર્વક નો, નિશ્ચય નો અવલંબન લેતો નિષેધ કરે. હા, એટલે મને મારો આત્મા જણાય છે પણ જણાતો જ નથી, મારો આત્મા જ જણાય છે, જાણનાર જણાય છે, જ્ઞાયક જણાય છે, એના જોરમાં ને જોરમાં નિષેધ કરે છે. એટલે નિશ્ચય નહીં વડે વ્યવહારનો નિષેધ. સર્વજ્ઞ ભગવાને વ્યવહારનો નિષેધ કયો છે? પણ સ્વ આશ્રિત એવા નિશ્ચય નહીં વડે, પરાશ્રિત એવા વ્યવહારનો નિષેધ કરવા યોગ છે. અને ત્યાં સુધી કહ્યું કે તું નિર્દય રીતે નિષેધ કરજે. નિર્દય શબ્દ છે અદયમ, દયા રાખીશ માં.
અને એમાં કોઈનું બગડવાનું નથી, આમાં નિર્દય થવામાં, પોતાના ઘરમાં વસવામાં શું બગડવાનું?
એમાં તો સ્વદયા થઈ, હા, ઓલી હિંસા થતી હતી.
એ તો અંદર નિર્મળ પરિણામ જણાય ને, નિર્મળ પરિણામ પણ તારા
નથી. નહીં, એ તો જ્ઞાયક જ જણાય છે. બસ સીધો ઉપયોગ ભેદમાંથી છૂટી અને સીધો અભેદમાં વિશે આવી જાય છે ખલાસ, ત્યારે એને એ ઉપયોગ લવલીન આત્મામાં થાય છે. એ વખતે એને નિર્વિકલ્પ આનંદનો અનુભવ આવે છે, ત્યારે સંસારનો અભાવ થઈ ગયો ખલાસ. પછી કઈ નઈ, કઈ ખલાસ, એક જ વખત નું કામ છે, એક જ વખત નું કામ છે. બસ પછી તો અંદર વયો જાય. પણ જે વેપારમાં નફો મળે એ વેપાર કોણ છોડે? જે એક વાર સ્વાદ ચાખ્યો આનંદ નો અંદર જઈને, તો ફરી ફરી ને પાછું પ્રયોગ.
મારો જે તમને નૈરોબી મેં તમને જે વાત કરી કે મારું કામ
છે, એ તો
હું છેલ્લા 10 વર્ષથી જયારે તમે આવ્યા ને ત્યારે લગભગ મને 10 વર્ષ
થયા. આ પ્રયોગ
એટલે બેસુ સામા એક માં.
હા, પણ ધ્યાન પ્રયોગ, ધ્યાન આત્મા ને,
આત્મા મારા પણ હોય.
હા, હોય મારા,
મને
એમને ચાલતો હોય. હા,
25-25 મારા બાજી કરી
રાખે ડેઈલી
કન્ટિન્યુઅસ 8-10 વર્ષ સુધી 25-25 મારા ડેઈલી, સવારે ને સાંજે, સવારે ને સાંજે.
એટલે કલાક કલાક, એક એક ટાઈમે અડધો અડધો કલાક
થાય, અડધો
પોણો પોણો કલાક, બે ટાઈમ.
તમારો વિષય સાંભળ્યો, હવે આપણે રસ્તો મળી જાવ. આવી શ્રદ્ધા આવી ગઈ ત્યારે જોરદાર શ્રદ્ધા આવી
પોતાને જે ગૂંચ હતી એ ઉકેલાઈ ગઈ. એ તો એ જાણે
તમે સમીર દર્શન જાણવાનો વિષય પણ મારો બહુ હતો.
હા બહુ
એક પુસ્તક માંથી મને તમે જે પ્રમાણે વાત આવી એ પ્રમાણે મને ક્યાંય નતું. એ આવ્યો ને સમીર દર્શન, બસ મેં કીધું હવે આપણો રસ્તો.
બરાબર.
આત્મધર્મ અહીંયા આવતા હતા પણ તો એમને આ વસ્તુનો ખ્યાલ નતો આવ્યો
ના આવે.
અને આપની વાણી નિમિત્ત થયો
એ તો કુદરતી એનો કાળ પાક્યો, કોઈ કિનાર મળી ગયો છે એમ જ. યોગાનો યોગ છે બધું. આ વિષય છે
પછી બધું મૂકી
બસ કલા
તમારું સાંભળ્યું ને એ સમય ને બા ને બધું એક બાજુ. હવે આ કઈ જરૂર નથી,
કરતા બુદ્ધિ ગઈ.
પરદેશમાં આપની વાણી જોતા ખરા પણ ન્યાલભાઈ કે છે ને અનંત તીર્થંકરો કરતા ગુરુદેવ નો ઉપકાર મારો બહુ છે. એનાથી મને લાભ
થયો. જેનાથી
લાભ થાય
કુદરતી કુદરતી હોય
જેનાથી જે લાભ થાય.
મોહનભાઈ ને હું આવું છું, ઠેકડો માર્યો છે હમણાં આટલો તો
ઉલ્લાસ. આ વિષય અનુભવ કેમ થાય, આત્મામાં કેમ જવાય એના માટે છે. આ નામ જ એનું અદ્વિતીય ચક્ષુ છે. નામ એવા ગુણ છે, નામ એવા જ ગુણ છે. અને આ વિષય 43 વર્ષે ગુરુદેવ આપ્યો. 43 વર્ષ સુધી એને વિષય તો આજ આપતા હતા, સમજી ગયા. પણ આ ગાથા 4-5 વખત ચાલી ગયેલી પ્રવચનસારની. આજ ગાથાઓ જયારે જયારે પ્રવચનસાર વંચાય ત્યારે ગાથા તો આવે ક્રમમાં, પણ આવો ખુલાસો એને 43 વર્ષમાં 4-5 વખત વંચાણી ગાથા પ્રવચનસારમાં આવો ખુલાસો નહોતો. ત્યાંના રહેવાસીઓ બધા કઈ વાત, આમાં ખુલાસો એને જે કર્યો છેલ્લે જાતા જાતા બધું કહી દીધું. ભાઈ નૈરોબી પધારતા હતા. નૈરોબી પધારવાનો ટાઈમ થઈ ગયો નક્કી, આ તારીખે જાઉં. એ જવા પહેલા વ્યાખ્યાનો ચાલતા હતા ત્યારે ગુરુદેવે ફરમાયું કે આ આત્માનો સ્વભાવ અકર્તા છે, એ જૈન દર્શનની પરાકાષ્ઠા છે. બસ જૈન દર્શનને આથી વધારે કાંઈ કેવું નથી કે આત્મા અકર્તા છે. જે એ વાત અકર્તાની વાત આવી, એ વાત કે આત્મા છે એ જ્ઞાયકનો જ જ્ઞાતા છે, પરિણામનો જ્ઞાતા નહીં. દર્પણ જણાય છે, મોટર જણાતી નથી. એમાં બધું આવી ગયું. અમે ક્યાંક લિસ્ટર જતા હતા, લિસ્ટર કે ક્યાંક લસ્ટર, તે ભાઈ મોટર ચલાવતા હતા. તે વચમાં ક્યાંક થઈને જવું હતું કોકને ઘરે થઈને, એટલે ત્યારે તો હું તો નવો હતો મસ્તો. ત્યારે હું બાજુ બેઠો હતો, મોટરો પાછળથી આવે તો દર્પણમાં તો જોવાય ને, જોવી તો જોઈ નહીં તો અથડામણ થઈ જાય, જોવું તો પડે. પછી મેં મોટર ઉભી, મેં આમાં શું આ દર્પણમાં જણાય છે, મોટરો જણાય છે કે. તો એમાં બહેનો બેઠા હતા ને મંજુબેન બેઠા હતા, એ જરા હૈસા એનો મોહ મલકાણું. હું તો એને સામે નહોતો જતો પણ અવાજ આવ્યો, મેં હા એટલે અનાદિકાળ નો અભ્યાસ એ છે કે પર જણાય છે, સ્વ જણાય છે, નાયક જણાય છે, એ અભ્યાસ જ નથી ને, અભ્યાસ નથી. ક્યાં તો આવા જ્ઞાની કોઈ સમર્થ પુરુષ પાયકા એને આ વાત કરી, બાકી વાત હતી જ નહીં. ભારતમાં કોઈ જાણતો જ નથી. આપણે આટલી અર્પણતા ગુરુ પ્રત્યે આવે છે એનું કારણ, એને શું આપ્યું છે, કોઈ અલૌકિક વસ્તુ આપી છે,
ગમે એટલી કિંમત દેતા મળે
ના મળે, એનો ઉપકાર નો બદલો ના વાળી. હે તો ન જાણી શકત કાંઈ, અરે એક એકડાની ખબર ન પડે બેન, એક અર્થ ન. અને આ શાસ્ત્રો તો હતા, કોઈ ઉકેલ ન કરી શક્યા. અને શ્રીમદે ઉકેલો, એને અર્થ અને અનુભવ કર્યો, સમયસર નિમિત્ત થયો એને, પણ એને ટાઈમ ન મળ્યો. ગ્રસ્ત અવસ્થા, તબિયતની બરાબર નહીં, સામે એવા જીલનારા નહીં, એની પાસે ઘણું હતું પણ જીલનારા જોઈ ને, જીલનારા નહીં. આ તો ગુરુદેવ ને ટાઈમ બહુ મળ્યો, અને સામે જીલનારા યોગ્યતા વાળા જીવો પણ લાંબો કાળ, ટાઈમ બહુ મળી ગયો. ચાલો બાસઠ પાનું મેનો મોટો પારો, એમાં પાંચ ચોથી લીટી. હવે તે બે ને સમકાળે જોવા માટે આ પ્રમાણ કહ્યું, પણ પરને જોવાની વાત ન કરી, કેમ કે એનો અહીં પ્રશ્ન જ નથી. પરને જાણે છે એ પર્યાય પોતાની છે, પરની નહીં, પરને લઈને નહીં. પરને જાણે છે માટે એ પરને લઈને એ પર્યાય થઈ છે એમ નથી. ભાઈ, આ તો આત્માના એક દ્રવ્ય અને પર્યાય સિવાય અનંત બીજા દ્રવ્ય અને પર્યાયના ગર્વને ઉઠાવી દેવાની વાત છે, કૌંસમાં મારાપણાના અને કરતાપણાના. પણ આમાં થોડુંક ઉમેર્યું હોત કે જાણવાના તો એ ચાલત એમ. ગર્વને ઉઠાવી દેવાની વાત છે. જો ક્યાંય પણ બીજે ગર્વ રહ્યો તો હા, મરી જ ગયો સમજો. આહા, ભગવાન તું ત્રિકાળી સામાન્ય દ્રવ્ય છો અને તારી વિશેષ પાંચ પર્યાયો છે, અને તે કાળે તું તેમાં તન્મય છો, જે જે પર્યાય હોય તે કાળે. એમ પાંચેયમાં એકી સાથે નહીં, પણ તે ગતિના કાળે એકમાં જ આ પ્રમાણે અવસ્થાએ અન્ય અન્ય હોવા છતાં દ્રવ્ય અપેક્ષાએ અનન્ય છે તેનો તે, પર્યાય અપેક્ષાએ બીજો બીજો, અને આત્માની અપેક્ષાએ તેનો તે છે. દેવ પર્યાયમાં ગયો તો એ આત્મા, મનુષ્યમાં આવ્યો તો તેનો તે આત્મા. એમ પરંતુ એવી રીતે બીજાની સાથે અન્ય દ્રવ્યની સાથે કદી અનન્ય નથી. અનન્ય એટલે એકમેક નથી. એક ગતિની પર્યાય વખતે બીજી ગતિ નથી, તેથી અન્ય અન્ય છે. પણ તે પર્યાયમાં દ્રવ્ય અનન્ય છે, પણ બીજા જે દ્રવ્યો અન્ય છે તેની સાથે કદી એક સમય પણ અનન્ય છે એમ ત્રણ કાળમાં નથી. અનન્ય એટલે એકરૂપ. દેહાદીની સાથે તો આત્મા એક સમય માત્ર પર્યાય નહીં પણ એકરૂપ નથી. પણ પર્યાય નહીં, વ્યવહાર નહીંથી જો અનન્ય જો વિચારવું હોય તો તારા પરિણામની સાથે અનન્ય પણ છે, પણ પરદ્રવ્યની સાથે તો કાંઈ સંબંધ નથી. એમ જો આ પુસ્તક અને પાના એ બધા અન્ય દ્રવ્યની પર્યાય છે, એને જાણવું એ પણ ક્યાં છે? જોયું, કેમ કે તેને જાણવા કાળે તો તારી જ્ઞાનની પર્યાય જે છે તેમાં તું તન્મય છો, પણ તેને જાણવા કાળે તું તેમાં પરમાતન્મય નથી. શું કીધું આ, સમજાણું કઈ? કે જાણવામાં આવ્યું કે આ શાસ્ત્ર આદિ છે એમ જાણવામાં આવ્યું, તો તે જાણનારી જ્ઞાનની પર્યાય કઈ તેમાં એટલે શાસ્ત્ર આદિમાં તન્મય નથી. બીજે સમયે વિશેષ જાણવામાં આવ્યું તો તે કાળે પણ તે જ્ઞાન પરની સાથે તન્મય નથી. તે અન્ય અન્ય પર્યાય છે, તેથી પર્યાયની અપેક્ષા અન્ય અન્ય છે, પણ દ્રવ્યની અપેક્ષા એ અનન્ય છે. કેમ કે પર્યાય દ્રવ્યથી કોઈ જુદી ચીજ નથી, માટે અનન્ય છે. એમ ભાઈ, બીજા દ્રવ્ય અને પર્યાય તો સ્વદ્રવ્ય પર્યાયથી તદ્દન જુદા છે. શેઢે અને સીમારે ક્યાંય તેમનો મેળ નથી, કાંઈ સંબંધ લેવા દેવા નથી. એમ ગામઠી ભાષા છે. આહા, જેની સાથે પચાસ પચાસ કે સો સો વર્ષ ગાયા હોય તે શરીર સાથે એક સમય માત્ર પણ આત્મા તન્મય નથી, જુદો ને જુદો છે. એમ એકાકાર થતો જ નથી. એ તો અન્ય છે, તે અન્ય જ છે. શરીર આદિ તો અન્ય છે, જુદું છે તે જુદું જ છે. જ્યારે આ પોતાની પર્યાય પર્યાયથી જોતા અનન્ય હોવા છતાં, પર્યાયથી જોતા, પર્યાયથી નહીં વ્યવહાર નહીં જોતા અનન્ય છે. દ્રવ્ય જ તેમાં વર્તું હોવાથી અનન્ય છે. હવે કહે છે ત્યાં એક ચક્ષુ વડે અવલોકન તે એક દેશ અવલોકન છે અને બે ચક્ષુ વડે અવલોકન તે સર્વ અવલોકન છે. જુઓ એક ચક્ષુ વડે જોતા એક દેશનું જ્ઞાન એટલે કે એક ભાગનું જ્ઞાન થાય છે અને બે ચક્ષુથી જોતા સંપૂર્ણ જ્ઞાન થાય છે. આ જાણવાની અપેક્ષા એ વાત છે, આદરણીય શું છે એ વાત અહીં નથી. અહીં પર્યાયને જાણવાની વાત છે, દ્રવ્યને પર્યાયને. કેમ કે આદરણીય તો ક્ષાયિક ભાવ પણ નથી. વાહ, એકવાર એમ કહે કે ક્ષાયિક ભાવ પરદ્રવ્ય પરભાવ છે અને એ છે નિયમસાર ગાથા 50. અને વળી અહીં ગતિના ઉદય ભાવમાં દ્રવ્ય તન્મય છે એમ કહે, એ તે કેવી વાત. એક બાજુ એમ કહે કે કેવળ જ્ઞાનની ક્ષાયિક પર્યાયથી આત્મા જુદો છે, અન્ય છે, અને અહીંયા કહે છે કે રાગની પર્યાયથી આત્મા અનન્ય છે. આ તો વિરોધ લાગે છે, આવી કેવી વાત એમ. સમાધાન, ભાઈ ત્યાં નિયમસારમાં ઉપાદેયરૂપ જે શુદ્ધ અંતતત્વ એક શુદ્ધ જ્ઞાયક ભાવ તેનું લક્ષ્ય કરાવવાનું પ્રયોજન છે, ત્યારે અહીં તો જેને અંતઃતત્વનું ભાન થયું છે, અનુભવ આત્માનો થયો છે, તેને પોતાના દ્રવ્ય પર્યાયનું પ્રતિ સમય અસ્તિત્વ કેમ છે તે બતાવવાનું પ્રયોજન છે. અહીં જ્ઞાન પ્રધાન શૈલી છે. લ્યો, આવી એક એક ગાથા ખૂબ ગંભીરતાથી ભરેલી છે. બાપુ, કોઈ અજ્ઞાની ઉપર ઉપરથી વાંચી જાય તો તેનો મર્મ કેમ સમજાય. હવે કહે છે, માટે સર્વ અવલોકનમાં દ્રવ્યના અન્યત્વ અને અનન્યત્વ વિરોધ પામતા નથી. પ્રમાણ જ્ઞાનથી જોવે તો અન્ય પણ છે અને અનન્ય પણ છે એમ, બે ચક્ષુ ઉઘાડીને જોઈએ તો. લ્યો, સર્વ અવલોકનમાં, જો સર્વ અવલોકન પ્રમાણ જ્ઞાન આવ્યું ને, સર્વ અવલોકનમાં દ્રવ્યના અન્યત્વ એટલે અનેરી અનેરી પર્યાયપણું અને અનન્યત્વ અર્થાત વર્તમાન અપેક્ષાએ અનન્યપણું તે પર્યાય દ્રવ્યથી જુદું નથી એમ અનન્યપણું વિરોધ પામતા નથી. શું કીધું કે જે ગતિની પર્યાય છે તે કાળે એક એક છે તેથી અન્ય અન્ય છે. સંસારની ચાર ગતિ છે તે કાળે સિદ્ધત્વ નથી અને સિદ્ધત્વ કાળે સંસારની ચાર ગતિ નથી. આ અપેક્ષા એ દ્રવ્યને અન્યત્વ અને આત્મા તેમાં તે કાળે તન્મયપણે છે માટે અનન્યત્વ પણ છે. એ પર્યાયો જુદી પણ છે સિદ્ધની ને સંસારની, અને સિદ્ધની ને સંસારની પર્યાય વખતે આત્મા તે વખતે તન્મય છે તેથી અનન્ય એટલે તેનો તે પણ છે એમ. બીજો પણ દેખાય છે પર્યાય અપેક્ષા આત્મા અને તેનો તે પણ છે એમ. આ પ્રમાણે સર્વ અવલોકનમાં દ્રવ્યના અન્યત્વ અને અનન્યત્વ વિરોધ પામતા નથી એમ કે શ્યાદ વાતથી એ પ્રમાણ જ્ઞાનથી સિદ્ધ થાય છે. કથનચિત અન્ય અને કથનચિત અનન્ય એમ. આવું ઝીણું બિચારાને આખો દી બાયડી છોકરા સાચવવામાં પડ્યો હોય તેને આ શે સમજાય, એને ફુરસદ પણ ક્યાં છે, અરે અરે એ ક્યાં જશે, અરે ઘણા તો મરીને તિર્યંત જ થવાના. કેમ કે ધર્મ તો દૂર રહો, એને હજી પુણ્યના પણ ઠેકાણા નથી. અહીં તો જીવને પરના સંબંધથી તો સર્વથા ભીન જ કરી નાખ્યો છે, બીજે કાંઈ લેવા દેવા નથી, ભીન જ છે. છતાં ભગવાન તું પરની વ્યવસ્થામાં રોકાઈ ગયો, ક્યાં બાયડી ક્યાં છોકરા ક્યાં મકાન ક્યાં લુગડા ક્યાં દાગીના ક્યાં આબરૂ ને ક્યાં શરીર. ભગવાન એ તો બધા પોતપોતામાં છે, તેને અને તારે કોઈ સંબંધ નથી. છતાં પ્રભુ તું ત્યાં રોકાઈ ગયો અને તે તને ન જોયો, તારા દ્રવ્ય પર્યાયની સ્થિતિ ન જોઈ. અહીં આ વાત કેવા માગે છે અર્થાત આ તાત્પર્ય છે, સમજાણું કઈ. ગાથા 114 ભાવાર્થ ઉપરનું પ્રવચન. દરેક દ્રવ્ય સામાન્ય વિશેષાત્મક છે તેથી દરેક દ્રવ્યનું તેનું તેજ પણ રહે છે અને બદલાય પણ છે. દરેક દ્રવ્ય સામાન્ય વિશેષાત્મક છે એમ કહીને શું કહેવું છે કે દ્રવ્યમાં જે વિશેષપણું ભાસે છે તે તેનું સ્વરૂપ છે, વિશેષ કોઈ પરને લઈને થાય છે એમ નથી. દરેક દ્રવ્ય સામાન્ય વિશેષ સ્વરૂપ છે